ఆనరబుల్ అరుణ్ రికప్ పిరాండు
గారు, కారకసభ సభాపతిమణి, నిరాశదాహత అయవ్య కారకసభ వస్తావి, రాజ్య సంపత్ రాజ్య వ్యవసాయ సంవర్ధన అమాత్యాంశ యటతి అదాస్ కీప్యా ప్రకాశకరన్న మమ మీ అవస్థావిధి అదాస్ కరణ గరు కారకసభ సభాపతిమణి, మేమ వ్యవసాయ సంవర్ధన రాజ్య వ్యవసాయ సంవర్ధన అమాత్యాంశ యటతి ప్రధాన ఆయతన దిక హెటియట మీరటే జాతిక గ్వాన్ సేవే వన శ్రీలంకన్ గ్వాన్ సేవే సహా మిహిన్ లంకా గ్వాన్ సేవే పావతిన మమ మే ఉత్తరీతర సభావే అది ఉదాసన మెతియామన్ తుమాన్లకి కథా అహంగనిన్న కొట సహా మే అదరటే పావతిన తత్వెక్కల బలద్ది మంట ఇతా విశాల కనగాటువాక్ మీ జాతిక గ్వాన్ సేవే సంబంధం తినో గారు సభాపతిమణి అభిన మతకాయ మీ శ్రీలంకన్ గ్వాన్ సేవే నత్తం జాతిక గ్వాన్ సేవే ఎం ఎం అవస్థావలది ఎం ఎం పశుభయం వంట లక్కిచ్చ అవస్థ ఇవ్వ అభి దెక్క సమార కులావట మీ ఉత్తరీతర పార్లమెంటు నియోజనీకరణ మీ విషయ భార అమాత్యవరా సమార కులావట మే సంబంధం కిసిమ దే దన్నతి విలా కొట వినత్ వినత్ తెంగ్వలింగ్ మే గ్వాన్ సేవే పాలనే కరపు అవస్థ అపి దెక్క అపిట మతక ఇతిహాసే శ్రీలంకన్ గ్వాన్ సేవే ఏమనత్త యాలంక గ్వాన్ సేవే హటిట పావతిద్ది మేక ఎమిరేట్స్ గ్వాన్ సేవేట లబా దిన కొట ఇవకట విషయ భార అమితివరా హిటపు ధర్మశ్రీ సేనానాయక మెత్తుమావత్ ఈ అదాల ప్రధాన అమాత్యాంశే కౌరత్ మీ ఉత్తరీతర సభావత్ దన్నే మీక పౌద్గలీకరణీకరణ ఇవగేమ తమ పహుగే కాలే అభి దెక్క ప్రియాంకర్ జయరత్న మెత్తుమా మీకే గ్వాన్ సేవ అమాత్యవరే హిటియట హిటియా హై ప్రియాంకర్ జయరత్న మెత్తుమా గ్వాన్ సేవ అమతి ఉన్నాట ఎవర నమట వితర అమతి మీ సంబంధం తీందు తీర్ణ కత్తే వినత్త ఎంగలి ఇతా విశాల విశాల వినాశే కడిగియా ఏ వేళావే సమారకాయ హితాన్న పులువంగ్ అర ధర్మశ్రీ సినానాయక మహత్య మట మతకాయ్ ఎత్తుమాగే అస్సలు కందులు తిప్పా గువన్ తొట్టుబడట గిహిల్ల యాలంక గువన్ సేవే యానావక్ పిటత్తెలా శ్రీలంకన్ గువన్ సేవే హటిట మేక పరివర్తనం ఇలా అయినకుట ఎత్తుమావద్ద నేనే ఏవాగేమి తమాయి ప్రియాంకర్ జారద్దు ఎత్తుమత్ ఏమాయి అద వినకొటత్ ఏకి తత్తేది తాయత్తే ఏమాయి గరు సభాపతిమని అద కబీర్ హసీం అమెత్తుమా నమట ఎమతి హెబై మే గ్వాన్ సేవే పిలిబంద తీందు తీరిన గాన్ని వినత్ తెంగ్వలి మీకు లుకు కేద వాచకయ రటగట జాతికి గ్వాన్ సేవకు అవశ్యత అవే తీరం మమ నియోజనీకరాన్ని సంచార అమాత్యాంశ సంచార అమాత్యాంశ గరు సభాపతిమని తీన ప్రధాన అత్యవశ్యం దేక్తమై గ్వాన్ సేవే గ్వాన్ సేవే అద వెనకొట శ్రీలంకన్ గ్వాన్ సేవే సంచారకీ విశాల వసీన్ మహావర్ అట్రాలి గ్వాన్ సేవ కప్పాదు గల్ల తీను సమారక్రాట పాడు లభన వెన్న పులువాం హై అపి రటక్కెట్టి బలాంటే ఓనా గ్వాన్ సేవే పాడు లభన వెన్న పులువాం హై జాతిక ఆర్థిక తెక్కల సంచారక వ్యాపార తెక్కల సంబంధ కల్ల తమ మీకు బలాంటే ఓనా ఇది మమ దాన్ని అద వెనకొట ఇటాలియట అని గ్వాన్ సేవ ఫ్రాన్స్ ఏట అని గ్వాన్ సేవే గ్వాన్ గమన్ జర్మనీ అంటే అన్న గ్వాన్ గమన్ జర్మనీ గత్తా మంగిదాన్ని అప్పుడు వెడ్డి ఎమ్మె సంచారీ రటాక్ ఫ్రాన్స్ తవత్ రటాక్ హెబే నవత్తలు దాలు తీరం శ్రీలంకన్ గ్వాన్ సేవే పెద్ద ఇంకా తమ పాడు లభన వెంట పులువాం హెబే రటాక్ హెడ్ అవి కల్పన టోనా అదే సమారక్కిలావట పొదు ప్రవాహన సేవ పాడు లభన వెంట పులువాం లంగమే పాడు లభన తత్తే తిబ్బ హెబే అవి బలాన్ని రటాక్ హెడియట పొదు ప్రవాహన సేవే జనతావకి అవశ్యత అవే ఇవగేమి తమ గ్వాన్ సేవే జాతిక గ్వాన్ సేవే రటక అవశ్యత అవే గరు సభాపతిమని అద వెనుకొట శ్రీలంకన్ గ్వాన్ సేవే నవత వతావ ప్రతివ్యూహగత కరణే కరణ్ ఏమనెత్తంకేనో నా పౌద్గలి మునమీ ఆవత్ మహి దాన్ని ప్రైవటైజ్ కరణ్ కట్టుదు కరగనే ఏమనా మమ ఇల్లనో రజే ప్రతిపత్తి తీందు కరగని తీనో నా మేక పౌద్గలి కరణే కరణ్ రజే హితనమనా మేక నవత వతావ పౌద్గలి కాన్సెట్ లబాదినట్టు ఓనాయికెలా ఏ తీందు తెక్కల మగే ප්‍රශ්නයක් නැහැ. ඒක රජය විසින් ගන්න ඕන තීන්දුවක්. රජය විසින් හිතනවා නම් ඒක හොඳයි කියලා ඒක ඒ තීන්දුව ගත්තද? හැබැයි මම හිතනවා වගකීමක් තියෙනවා මේ උත්තරීතර පාර්ලිමේන්තුවට, පාර්ලිමේන්තුව නියෝජනය කරන මන්ත්‍රීතුමාලට, ඒ වගේම තමයි මේ රටේ මහ ජනතාවට මේ ගුවන් සේවයට මොකද්ද වෙන්නේ කියලා වෙන්නේ කියන කාරණාව දැනුවත් කිරීම. අද වෙනකොට මේ ගුවන් සේවය සම්බන්ධයෙන් ශ්‍රී ලංකන් ගුවන් සේවය සම්බන්ධයෙන් ඉන්න වෘත්තීය සමිතිය, ප්‍රධාන වෘත්තීය සමිතිය පවා එක පවා මම හිතන්නේ මේ සම්බන්ධයෙන් සාකච්ඡාවක් කළ නැහැ. අපි සමහරක් කරාට අද ශ්‍රී ලංකන් ගුවන් සේවයේ මේ වර්තමාන කල්මනාකාරීත්වයේ යම් කිසි සාධනීය පියවරක් කීපයක් ගත්තා. අපි ඒවා දැක්කා. හැබැයි මම දන්නේ ඒවත් දන්නවද කියලා, අඩුම ගානේ මේ ප්‍රධාන කළමනාකරණය කරන අයවත් දන්නවද කියලා මේ ගුවන් සේවයට මොකද වෙන්නේ කියලා. ඒක තමයි මම කිව්වේ. ඒක හැම අවස්ථාවෙම මේ 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 විතර මේ වෙලාව විතර නෙමෙයි කරු මම ඇමතුමා. ඒක පහුගිය කාලෙත් එහෙමයි. ප්‍රියංකර ජයරත්න නමට ඇමති, ධර්මසිරි සේනානායක නමට ඇමති, කබීර් හෂිම් නමට ඇමති. හැබැයි තීන්දුව తీරන ගන්න වෙන දැන්වලින්. හැබැයි අද වෙනකොට දැන් කියන්නට ඕන මේ වෘත්තීය සමිතිය වල ප්‍රධාන ඉල්ලීමක් තියෙනවා. මේක ප්‍රතිව්‍යෝගගත කරනවා නම්, මේක බෞද්ධලීකරණය කරනවා නම්, මේක බොන නමකින් හරි මේක යම් කිසි වෙනසක් මේකට කරනවා නම් මේ සේවකින්ව දැනුවත් කරන්න, මේ අදාළ ක්ෂේත්‍රය අය දැනුවත් කරන්න, ගුවන් සේවා ක්ෂේත්‍රය අය දැනුවත් කරන්න. ඒ වගේම තමයි ප්‍රධාන වශයෙන් කියන්නට ඕන මේකේ පහුගිය කාලේ මේක බෞද්ධලීකරණය කරනකොට 51.49% රජයට තිබ්බා වැඩි කොටසක්. අපි හිතනවා රජයේ මේ මේ වෙලාවේදී මේක කරන්න වැඩ කටයුතු කරන අය අඩු ගානේ ඒ විදිහට වැඩ කටයුතු කරයි කියලා. අඩු ගානේ මට ආරංචි 80යි 20යි කියලා. 80ක් බෞද්ධලික අංශයට 20ක් රජයට කියලා. අපි ඒකට විරුද්ධ වෙනවා. අපි මේ ආණ්ඩුව තුල හිටියත් මම හිතන්නේ අපි ආණ්ඩුව දැනුවත් කරලා මේක හරි ක්‍රියාමාර්ගය යන්න ඕන. මොකද අපේ රටේ ජාතික ගුවන් සේවය. ඊළඟට ගත්තාම මිහින් සේවා ගුවන් සේවය. අපි පහුගිය කාලේ අපි දන්නවා මේ මිහින් සේවා ගුවන් සේවාව පටන් ගන්න හේතු වෙච්ච කාරණා. එමිරේට්ස් ගුවන් සේවයේ හිඳ තමයි. එමිරේට්ස් ගුවන් සේවය අපිට අයිතියක් තිබෙන්නේ නැහැ. අඩුම ගන්නේ මේ රටේ නායකයාටවත් අවස්ථාවක් තිබෙන්නේ නැහැ. එමිරේට්ස් ගුවන් සේවයත් එක්කලා වැඩ කටයුතු කරන්න බලපෑමක් කරන්න. හැබැයි එහෙම තත්ත්වයක තුල තමයි මේ මිහින් සේවා ගුවන් සේවාව පටන් ගත්තේ. හැබැයි මිහින් ගුවන් සේවාව පටන් ගන්නකොට රජයේ මුදල් දැම්මා. කෝටි ගාණක් මුදල් නාස්ති කරා. එවකට හිටපු මිහින්න සේවා ගුවන් සේවාවට එයා ගුවන් සේවාවට සම්බන්ධ වෙච්ච රටේ රජයේ ප්‍රධාන අය මේක ගසා ගැනීම කළා. ශ්‍රී ලංකන් ගුවන් සේවයත් එහෙමයි. හැබැයි මිහින්න එයා ගුවන් සේවය පසුකාලීනව මං හිතන්නේ යම් යම් කළමනාකාරීත්ව වෙනස් එක්කලා යම් යම් සත්‍යයන් එක්කලා මේක ඉතාමත් හොඳ තත්ත්වයකට එමින් පැවතුනා. මම කියන්නේ එකපාරට ලාභ ලැබුවයි කියලා කියන්නේ නැහැ. හැබැයි පාඩුව මගහරවාගෙන යම් කිසි ගමනක් ආවා. මේකේ අහිංසක අම්මලා බුද්ධගයාවට ගියා. මේකේ අපේ ව්‍යාපාරික ඉන්දියාවට ගියා. මේක බංග්ලාදේශයට ගියා. මේක සීෂෙල්ස් වලට ගියා. මේක යම් කිසි තත්ත්වයකට ආවා. එහෙම වෙන අවස්ථාවේ තමයි දැන් මේක ප්‍රතිව්‍යුහගතකරණය කරන්නේ. අද මේ අයවැය කතාවේදී විශේෂයෙන්ම මුදල් ඇමතිතුමා කියනවා අති විශාල පාඩුවක් සිදු කළ ශ්‍රී ලංකන් ගුවන් සමාගම සහ මීල් ලංකා ආයතනයේ පෞද්ගලික අංශයත් සමග සම්බන්ධ වී නැවත ප්‍රතිසංස්කරණය කිරීමට කටයුතු කරමින්. එහෙමනම් මේ ගුවන් දැන් එතුමා කියන විදිහට රවි කරුණානායක මුදල් ඇමතිවරයා දන්නේ නැද්ද මන් දන්නේ. එතුමා කියන විදිහට මේ ගුවන් සේවය වහන්නේ නැහැ. හැබැයි සේවකින්ට කියනවා. සේවකින්ට කියනවා දැන් දීලා තියෙනවා ඩෙඩ්ලයින් එකක්. මේ මාසේ 8 වෙනිදාට ඉස්සෙල්ලා ඒගොල්ලෝ කියන වන්දියට එකඟ වෙලා ගියේ නැත්තම් ඒක සම්පූර්ණයෙන්ම අහෝසි වෙන තත්ත්වයට ලක් වෙනවා ලක් කරනවා කියලා. අඩුම ගානේ පුෘතියට ඒ අය 300ක් අතර සේවය කළා. මම හිතන්නේ ශ්‍රී ලංකන් ගුවන් සේවය දැන් 100ක් විතර අරගෙන තියෙනවා. ඉතුරු 150ක් 160ක් විතර පිරිස ඒ අය ගන්නෙ නැත්තම් අඩුම ගානේ එයාට සාධාරණ වන්දියක්. මොකද මෙතන තියෙන ප්‍රශ්නයක් ඒ අයගේ මූලික වැටුප එව නැත්තම් මාසික මූලික වැටුප ඉතාමත් අඩු තලයේ තියෙන්නේ. එතකොට මාස දෙකක් ගානේ ගණන් හදලා අවුරුදු 10ක් වැඩ කරන එක්කෙනෙකුට ගෙව්වත් ඉතාමත් සොච්ඡන්දයක් හම්බෙන්නේ. ලක්ෂ 4-5ක් අරගෙන අවුරුදු 10ක් වැඩ කරපු කෙනෙක් මේ ගුවන් සේවයේ ඊට පස්සේ කොහෙ ගිහිල්ලා වැඩ කරන්නද? වෙන ගුවන් සේවාවක් නැහැ. ශ්‍රී ලංකන් ගුවන් සේවයට එන්න බැරි නම් මිහින්නෑ ගුවන් සේවක ගුවන් සේවයේ සේවකින්ට වෙන යන්න තැනක් නැහැ. එහෙමනම් අඩුම ගාණි සාධාරණ වන්දියක් මේ අයට ලබා දෙන්න රජය කටයුතු කරාවිය කියලා අපි හිතනවා මේ සම්බන්ධයෙන් අදාළ අමාත්‍යතුමා යම්කි සාධනීය පියවරක් ගනී කියලා. ඒ වගේම තමයි අනිත් පැත්තෙන් ගත්තාම ඒ විදිහට සමහරක් අය ඉන්න පුළුවන් මේ ශ්‍රී ලංකන් ගුවන් සේවයත් එක්ක සම්බන්ධයෙන් ශ්‍රී ලංකන් ගුවන් සේවයත් එක්ක සම්බන්ධ වෙලා වැඩ කටයුතු කරන්න කැමති මිහින්නා ගුවන් සේවයේ පුහුණු සේවකින් නැති මම ඉල්ලීමක් කරනවා ඒ අයට ශ්‍රී ලංකන් ගුවන් සේවය තුළ ඒ අවස්ථාව තියෙනවා නම් ඒ අවස්ථාව ලබා දෙන්න කියලා. ඒ වගේම ගරු සභාපතිතුමනි මේ වෙලාවේ තව එකක් කියන්නට ඕන. සමහරක් වෙලාවට මේ සම්බන්ධ වැඩ කටයුතු කරද්දී අත්තරෝමතික විදියට එහෙම නැත්නම් ඒ සේවකයන් එක්කලා සාකච්ඡා කරන්නේ නැතුව මෙගුවන් සේවය සම්බන්ධයෙන් වැඩ කටයුතු කරනවා අපි කනගාටු වෙනවා. අනික් කාරණාව තමයි අද ශ්‍රී ලංකන් ගුවන් සේවයට මිහින්නා ගුවන් සේවය එකතු කරලා තියෙනවා. මිහින්නා ගුවන් සේවයේ මේ ලයිසන් එක එහෙම නැත්නම් මේ ගුවන් සේවයක් හැටියට පවත්වා ගන්න පුළුවන් බලපත්‍රය මාර්තු මාසෙ වෙනකම් තියෙනවා. ඉතින් මාර්තු මාසෙ වෙනකම් තියෙනවා. ඒ වගේම තමයි අද ශ්‍රී ලංකන් ගුවන් සේවය පාවිච්චි කරනවා මිහින් ගුවන් සේවයේ යම් යම් ගුවන් ගමන්. ඉතින් අපි හිතනවා එහෙමනම් අද ශ්‍රී ලංකන් ගුවන් සේවයට යම් කිසි ශක්තියක් වෙලා තියෙනවා නම් මිහින් ගුවන් සේවය මම හිතනවා සේවකයින් සම්බන්ධයෙන්ුත් යම් කිසි සාධනීයව කටයුතු කරයි කියලා. ඒ වගේම තමයි අපි ඉදිරි කාලයේ හිතනවා ශ්‍රී ලංකන් ගුවන් සේවය පෞද්ගලීකරණය කරනවා හරි ප්‍රතිව්‍යුහගතකරණය කරනවා හරි මොන නමින් ආවත් ඒ සේවකින්වත් අඩු කරන වැඩපිළිවෙලක් තියෙනවා. මොකද සේවකයෝ වැඩි කියලායි කියන්නේ. හැබැයි මම මේ උත්තරීතර සභාවට එන්නට ඉස්සෙල්ලා ශ්‍රී ලංකන් ගුවන් සේවයේ වැඩ කරපු කෙනෙක්. මගේ අවුරුදු 20ක් ශ්‍රී ලංකන් ගුවන් සේවයේ වැඩ කරපු කෙනෙක් හැටියට ඒ වගේම තමයි වෘත්තීය සමිතියත් එක්කලා වැඩ කටයුතු කරපු කෙනෙක් හැටියට මේ ගුවන් සේවයේ දුකසප බෙදාගත්ත කෙනෙක් හැටියට මම දන්නවා සමහරක් වෙලාවට යම් යම් රජයන් යම් යම් තමන්ගේ මනාප ඡන්ද වැඩි කරගන්න එහෙම නැත්නම් තමන්ට ජනප්‍රිය තීන්දුව තියන්න අරගෙන මේක පුරෝපවස්ථා අපි දැකලා තියෙනවා. හැබැයි අපි කියනවා මේකේ මේ ශ්‍රී ලංකන් ගුවන් සේවයේ හරියට මේ පිළිබඳ සොයා බලලා සේවකයෝ ඉවත් කරනවා නම් ඒ ඉවත් කරන්න ඕන අය හරියට සොයා බලලා ඒ සම්බන්ධයෙන් වැඩ කටයුතු කරන්න කියලා. සමහරක් වෙලාවට VRS එකක් නැත්නම් voluntary retirement scheme එකක් ගෙනාවාම යන්න ඕන අය නෙමෙයි යන්නේ. හැබැයි ගිය පාරත් එහෙමයි. පහුගිය කාලෙත් VRS එකක් ආවා. ශ්‍රී ලංකන් ගුවන් සේවයේ තියාගන්න ඕන පුහුණු මේ ගුවන් සේවයට අවශ්‍ය කරන මිනිස්සු සේරම මේ ගුවන් සේවයෙන් යන්න ගියා. මේක අරගෙන ඒක නිසා අපි මේ වෙලාවේදී කියනවා මේ ශ්‍රී ලංකන් ගුවන් සේවයේ සම්බන්ධයෙන්ුත් එහෙම පියවරක් ගන්නකොට මේ සම්බන්ධයෙන් වැඩ කටයුතු කරන්න කියලා. මම සතුටුයි. ඉතාමත් හොඳ ඇමතිවරු දෙන්නේ කබීර් හෂිම් ඇමතිතුමා ගත්තත් අපේ නියෝජ්‍ය ඇමති ඉරාන් වික්‍රමරත්න ගත්තත් මම හිතන්නේ ඉතාමත් අපි විශ්වාස කරන අන්දමට ඉතාමත් හොඳ ඇමතිවරු. මම හිතනවා ඒ අයට සැබෑ උවමනාවක් තියෙනවා. එකක් තමයි දැන් මේ සම්බන්ධයෙන් ඉදිරි කාලයේදී මම හිතනවා මේ සම්බන්ධයෙන් මේ දැනුවත් වීම මොකද ඔබතුමාලට තමයි වගේ කියන්න වෙන්නේ. දැන් ඊයේ දැක්කා අපි දැක්කා මිහින්නා මේ අපි දැක්කා ප්‍රියංකර ජයරත්න යනවා FCID එකට. අපි දැක්කා ප්‍රියංකර ජයරත්න FCID එකට යනවා. හැබැයි ඉරාන් වික්‍රමරත්නලට ආයෙත් අපේ කබීර් හෂිම්ලට මේ සම්බන්ධයෙන් වගකීම් FCID යන වෙනවා නම් ඒක කනගාටුදායක තත්ත්වයක්. ඒක නිසා අපි කියන්නේ වගකීම තියෙන සම්මුණාංශලට වගවීම සම්මුණාංශලට තමයි උත්තර දීම තියෙන්නේ. මේ උත්තරීතර පාර්ලිමේන්තුවට. ඒක නිසා මිහින්නා ගුවන් සේවයේ සේවකින්ගේ ප්‍රශ්නය ශ්‍රී ලංකන් එයාලයින්ස් එකේ ගුවන් සේවක ශ්‍රී ලංකන් එයාලයින්ස් ආයතනයේ සේවකින්ගේ අනාගතය පිළිබඳ ප්‍රශ්නය ඒ වගේම තමයි මේ ආයතනය රටේ ආර්ථිකයත් එක්ක සම්බන්ධ කරලා නැ මේ සම්බන්ධයෙන් මම හිතන්නේ මේ සම්බන්ධයෙන් ඒ උත්තරීතර පාර්ලිමේන්තු වගකීම තියෙන තමුන්නාන්සලා ඒක නිසා ඒ සම්බන්ධයෙන් තමුන්නාන්සලා සාධනීය වැඩ කටයුතු කරයි කියලා අපි බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම තමයි අපිට මතකයි එක්තරා අවස්ථාවක යාසිලෝන් ආයතනයේ වාලා එයාලංකා ආයතනයේ හැදෙන කොටත් සේවකින්ද සමහරකට බල්ල වලල්ලු වගේ ඉතාමත් අසාධාරණයකට ලක් වුණා. ඒ වගේම තමයි ඒ විටින් විට එක සිද්ධ වෙලා තිනවා. මම හිතනවා වර්තමාන යහපාලන රජය තුල මිහින්යා සේවකින්ට අසාධාරණයක් සිද්ධ නොවේ කියලා අපි
හිතනවා.
අවසාන වශයෙන් කියන්නට ඕන අපි මේ ආයතන ගැන කල්පනා කරනකොට මේ ආයතන ගැන හිතන්නට ඕන. අපි දන්නවා පහුගිය රජයේ කාලේ අවසාන වශයෙන් එක විනාඩියක් දෙන්න සභාපතිතුමනි පහුගිය රජයේ කාලෙත් මේ විනාශය කරා ගෙනිච්ච අයගේ ආයේ කතා දෙකක් නැහැ. තමන්ගේ සහෝදරයව දාලා මහත් සිනාලා දාලා එහෙම වෙච්ච අවස්ථාව අපි දැක්කා. හැබැයි අපි එකක් කියනවා නෑ, ඒක තමයි මම කියන්නේ. ඒ හැම අවස්ථාවෙදී මේ කාටවත් හැම කෙනාම හැම අවස්ථාවකදීම මේක විනාශයට වග කියන්නට ඕන. හැබැයි මේ උත්තරීතර පාර්ලිමේන්තුවේ මැතිවරණතුමාලා නෙමෙයි, මේ විෂය භාර මැතිවරණතුමාලා නෙමෙයි. සමහර කාලකට මේකට කිසිම සම්බන්ධයක් නැති අය තමයි මේවා මේ ආයතන විනාශ කරේ. ඒක නිසා අපි ඉල්ලීමක් කරනවා මේ රටේ සංචාරක ව්‍යාපාරය වෙනුවෙන්, මේ රටේ ආර්ථිකය වෙනුවෙන් අඩුම ගානේ නැවත වතාවක් කොමිසමක් හරිපත් කළා. මේක කරන්න පුළුවන්ද කියන එක බලලා අඩුම ගානේ විශේෂඥ දැනුම මේකට අරගෙන මේ ගුවන් සේවය සම්බන්ධයෙන් තියෙන විශේෂඥ දැනුම තියෙන අය එළිය ඉන්නවා. ඒ අය සම්බන්ධ කරලා ගරු ඇමතිවරු දෙදෙනා නායකත්වය අරගෙන ජනාධිපතිතුමා අගමැතිතුමාත් එක්කලා කතා කරලා
මේ
ගුවන් සේවය ජාතියට ඉතුරු කරයි කියලා අපි බලාපොරොත්තු වෙනවා.
තැන්කියු ගරු සන්දේක් සමරසිංහ.
ගරු මුලාසනය ඔබ සභාපතිතුමනි, ඔබතුමාට ස්තුතියන්ත වෙනවා. මෙම අමාත්‍යංශයේ ඉදිරිපත් කළ තියෙන මේ වැසීශ්‍රය ගැන කතා කරන්න ඉඩ දුන්නෙක් ගැන. ඒ වගේම අද අපි දන්නවා පක්ෂ විපක්ෂ ඇමතිවරුන් මන්ත්‍රීවරුන් අද කතා කරගෙන යනවා මේ ශ්‍රී ලංකන් ගුවන් සේවය ගැන. ඒ වගේම අපි මේ දේ දිහා බලනකොට පහුගිය වකවානුව දිහා බලන්න ඕනේ මේ ලාභ ලපුල්පු ආයතනයක් කොයි විදිහටද දුවලා තමුන්ට කැමති විදිහට දුවලා ඒක අලාභ ලබන්න කටයුතු කරා. ඒ වගේම අපි දන්නවා මේ එයාබස් ගත්තහම මේ ඩීල් එකේ කරපු දේත් අපි දන්නවා. එක එයාබස් එකක් තනිකරම එදා හිටපු ජනාධිපතිවරයාට යන්න වෙනම කැබින් එකක් හදලා ඇඳවල තියෙන නාන්න පුළුවන් නෑ. මොකද බොර ඇත්ත කියන්නේ, මොකද පැකේජ් එක තියෙන්නේ, මොකද පරණ කතා. අනේ නිකන් කතා හගින්න, මොකද පරණ කතා. ඇයි අර තියෙන එයාබස් එක දීලා තියෙන්නේ, මොනවද බොරු කියන්නේ, කොහෙද බොරු කියන්නේ? අපි ඇත්ත කතා කරන්නේ. ඒකේ තියෙනවා, ඒ පැකේජ් එකේ දීලා තිබ්බා.
ඉන්දනේ තුමාලා
බොරු නෙමෙයි,
ආගෙන්න එපා.
ඔබතුමා වාගේ අපි බොරු කියන්න ආවේ නැහැ. ඔබතුමා ගිහින් ආවල පිටිය බොරු කියන්න.
සයිලන්ස් ප්ලීස්.
ඇත්ත කියන්නේ. ඒවා දීලා ඒවා කරගෙන තමයි ඒවා කරලා තමයි එදා මේ ශ්‍රී ලංකන් නායක වැට්ටුවේ. අද මෙතන ඒක තමයි කරන්නේ, ඒවා අපි කරනවා. ඒක තමයි කරන්න යන්නේ ඔබතුමාට. මොකද අමාරු, ඔබතුමාත් ගිය යන්නේ ඇති ගෙනිච්චන දාගෙන 180ක් විතර දාගෙන ගෙනිච්ච ඒ දවස්වල ප්ලේන් වල ගෙනිච්ච නිකන් දාගෙන. ඒවා තමයි ඇත්ත. හරි හරි, එහෙම මොනවා බොරු කියන්නේ? අලි ගැන මම කතා කරා ඉත ඉස්සලා. ඒ වගේම මේ වගේ අක්‍රමිතා වෙලා දැන් ඒක ශ්‍රී ලංකන් එයාලයින්ස් ගොඩගන්න අපේ ඇමතිවරු කටයුතු කරගෙන යනවා. ඒ වගේම අපි දන්නවා විශේෂයෙන්ම කතා කරනකොට කර්මාන්ත හා වාණිජ කටයුතු අමාත්‍යංශ ගැන කතා කරනකොට අපි දකින දෙයක් තමයි මේ සමුපකාර දිහා ගත්තාම, සමිති දිහා බලපුවහම සමුපකාර සමිතිවලට අද තනියම ක්‍රියා කරන්න බැරි වෙලා තිබෙනවා. සෑම තැනම දේශපාලනීකරණය වෙලා තිබෙනවා. ඒකට හේතුව මන්ද විශේෂයෙන්ම පළාත් සභාවලට පළාත් සභා ප්‍රධාන අමාත්‍ය ආසේ තමයි තියෙන්නේ, අමාත්‍යංශ ආසේ තියෙන නිසා ප්‍රධාන ඇමතිතුමා මොනවද කරන්නේ, ඒ අයට ඕන විදිහට කටයුතු කරනවා. හොඳම උදාහරණයක් ගත්තොත් කෑගල්ල දිස්ත්‍රික්කයේ තව වෙනතුරු පංගුවත් තැන්වල ඡන්දයක් පවත්වලා නැහැ. තියෙන ඡන්ද එක ඡන්දයක් රඹුක්කන ආසනේ පැවතුවා. ඒකේ සෑම වෙත දේශපාලනීකරණය කළා, නිලධාරීන්ට බල කරලා. ඒ වාගේ ඡන්දයක් එතුමගේ මහ ඇමතිවරයාගේ ලේකම්වරයා එක ප්‍රාදේශීයක එක ඡන්ද නාමලේඛන හොරකම් කරා. පොලිසිය ගිහින් පැමිණිල්ල කරපුවාම පැමිණිල්ල කරා.
අර මන්දිරතුමා
එක නිලධාරී
කාලය අවසානයි.
විනාඩිය දෙන්න. ඇයි? අලිය ගැන කතා කරන්න ඕන එකක් ගැන අපිට බලන් කතා කරන්න. අහගන්න. ඒ වගේ මට එක විනාඩියක් දෙන්න සභාපතිතුමා. ඊට පස්සෙ මේ නිලධාරියට ගිහින් පොලිසියට එන්ට්‍රියක් දාපුවාම හරියට එන්ටිය දාන්න බැරිුණා. මොකද හේතුව නිලධාරියා මාරු කරනවා කිව්වා. මේ වගේ අක්‍රමිතා වෙලා තියෙනවා. අද අපි ඔබතුමාගෙන් අමතුමාගෙන් ඉල්ලා සිටින්නේ මේක ස්වාධීනව කටයුතු කරන්න පුළුවන් ක්‍රමවේදයක් හදලා දෙන්න කියමින් මගේ වත්සසු පවසන් කරන ඉසුරු.
Thank you very much honorable Dr. සරත් අමුණුගම.
ගරු සභාපතිතුමනි, අද මම විදේශ වෙළඳ ඇමතුමාගේ ශීර්ෂය යටතේ වචන ස්වල්පයක් කතා කිරීමට බලාපොරොත්තු වෙනවා. අද අපේ රටේ ආර්ථික අර්බුදයේ සුවිශේෂ ලක්ෂණයක් තමයි අපේ අපනයනය කඩා වැටීම. මීට ඉස්සර කාලේ අපේ රටේ ප්‍රධාන අපනයනයන් හැටියට තිබුණ ක්ෂේත්‍රයන් වල පසුගිය වර්ෂ කීපය තුළ පැහැදිලි කඩා වැටීමක් පේන්න තියෙනවා. මොනවද අපේ ප්‍රධාන අපනයන අංශ? පළවෙනි අංශය තමයි අපේ ඇඟලුම් කර්මාන්තය. දෙවැනි අංශය තමයි තේ කර්මාන්තය. තුන්වෙනි අංශය තමයි රබර් සහ පොල්. හතරවෙනි අංශය තමයි මැණික් සහ ස්වර්ණාභරණ සහ ඊට පස්සේ නව කාර්මික අංශවලින් කරන ලද අපනයන. දැන් මේ ක්ෂේත්‍රයන් තමයි අපේ ආර්ථිකයට ස්ථාවරයක් නැත්තම් ඉදිරියට යෑමක් ලබා දෙන ක්ෂේත්‍ර තමයි මේවා. මොකද ඒවෙන් ලැබෙන ආදායම තුලින් තමයි රජයකට පුළුවන් වෙන්නේ ඒ රජයේ තියෙන වගකීම් වලට අවශ්‍ය මුදල් ලබා ගන්න. ඒක තමයි එක් ප්‍රධාන මාර්ගයක්. ඒ මාර්ගවලින් අපිට ඒ ආදායම ලබා ගන්න බැරි වුණොත් අනිවාර්යෙන් රජයට සිද්ධ වෙනවා ඒ අවශ්‍ය සේවාවන් ලබා දීම සඳහා බදු අය කරන්න. ලෝකේම කිසිම දේශපාලනඥයෙක් නැත්නම් දේශපාලන පක්ෂයක් කැමති නෑ බදු අය කරන්න. තමන්ට ඡන්ද දෙන මිනිසුන්ගෙන් බදු ගන්න කවුරුත් කැමති නෑ. නමුත් ඒ ආදායම් ලැබෙන මාර්ග ඡය වෙනවා නම්, ආදායම් ලැබෙන මාර්ග අඩු වෙනවා නම්, එහෙමනම් හුඟක් දුරට ඒ පරතරය පිරවීමට රජයකට සිද්ධ වෙනවා ගිහිල්ලා ජනතාවගෙන් බදු ගන්න. ඒ හින්දා අපි බදු අඩු කරන්න ඕන නම් අනාගතයේ ජනතාවට පොරොන්දුවක් දෙනවා නම් මේ බදු අඩු කරනවායි කියලා, එහෙමනම් ඒකේ පදනම රජයේ ආදායම වැඩි කර ගැනීම. සුවිශේෂ වශයෙන් තමන්ගේ රටේම තියෙන ආදායමටත් වඩා විදේශ වෙළඳාමෙන් විදේශ මුදල් වලින් ලබා ගන්න ආදායම. ඒක තුළ තවත් යම් යම් කාරණ තියෙනවා. මොකද අපි විදේශ වශයෙන් ලබා ගන්න ආදායම අපට ලැබෙන්නේ විදේශ විනිමය හැටියට. ඒකත් ආර්ථිකයේ වර්ධනයට සුවිශේෂ ලක්ෂණයක්. විදේශ විනිමය වැඩි වෙන්න අපේ වෙළඳ ශේෂය ශක්තිමත් වෙන්න අපේ ආර්ථික ගමන වඩාත් සාර්ථක වෙනවා. එහෙමනම් අපි බලන්න ඕනේ අද මොන හේතු නිසාද අපේ මේ කඩා වැටීම සිද්ධ වෙලා තියෙන්නේ. අපිට බොහොම ලේසියෙන් කියන්න පුළුවන් හැමදේම කියන දෙයක් තමයි පිටස්තර දේවල්. බාහිර ප්‍රතිපත්ති, බාහිර ඉල්ලීම අඩු වීම නිසා මේ කඩා වැටීම සිද්ධ වුණායි කියලා. නමුත් අපිට එතනින්ම සෑහීමකටපත් වෙන්න බෑ. අපටත් හසුරුවා ගන්න පුළුවන් කාරණා තියෙනවා මේ කඩා වැටීම වළක්වන්න. එහෙම නැත්නම් ඒකේ බලපෑම අවම කරන්න. මොනවද ඒ අප විසින් කළ යුතු නැත්නම් නොකර තියෙන දේවල් අපේ ඒ කඩා වැටීමට හේතු වශයෙන්? මම කියවන්නම් ශ්‍රී ලංකා ස්ටේට් ඔෆ් ද ඉකොනොමි 2016 කියන ඒ වාර්තාව ඉන්ස්ටිටියුට් ඔෆ් පොලිසි ස්ටඩීස් ශ්‍රී ලංකා. ඒගොල්ලෝ කියනවා ද ලැක් ඔෆ් දැන් අපේ තියෙන අර්බුදය මොකක්ද? අපේ විදේශ වෙළඳාම ආපස්සට ගේනෙන අර්බුදේ මොකක්ද? මෙන්න ඒගොල්ලෝ හඳුනා ගන්න තියෙන දේවල්. Lack of diversification of exports. අපි පිටරටවල වලට යවන භාණ්ඩවල මීට වඩා විවිධාංගීකරණයක් අවශ්‍යයි. අපි අධිරාජ්‍යවාදී යුගයේ ඉඳන්ම කරපු ඒ මූලික කෘෂිකාර්මික ඒ නිෂ්පාදන පිටරට යැවීමට අමතරව අලුත් විධාංගකරණයක් අත්‍යවශ්‍යයි මේ අලුත් අභියෝග වලට මුහුණ දෙන්න. දෙවෙනි එක තමයි enabling environment for trade caused by destabilizing macroeconomic environment. අපේ අයවැය හරි විදියට අපිට කළමනාකරණය කරන්න බැරි නම් අය සහ වැය අතර විශාල පරතරයක් ඇති වෙනවා නම් එහෙමනම් මේ රටට විදේශීය වෙළඳාමට අවශ්‍ය ආයෝජන එන්නේ නැහැ. ඒගොල්ලෝ තුල සැකයක් ඇති වෙනවා. ඒක තමයි අපි සියලුම අයවැය වලින් හැම අවස්ථාවෙම මේ අයවැය පරතරය අඩු කරන්න බලන්නේ. ඓතිහාසික වශයෙන් මුළු දිගටම බලපුවාම ඉතාම අඩුම පරතරය තියෙන්නේ මේ අයවැය 4.6ක අපේ දළ දේශීය නිෂ්පාදනය 4.6ක තමයි මේ පරතරය. ඉස්සර අපි දිනුවා 10%ක් 7%ක් කාලික 10%ක් ඒක ක්‍රමක්‍රමයෙන් අඩු කරලා තියෙනවා. ඒකේ ප්‍රතිඵලය වෙන්න පුළුවන් අපේ විදේශ වෙළඳාම් ක්ෂේත්‍රයේ යම්කිසි වර්ධනයක් ඇති කරගන්න. තුන්වෙනි දේ තමයි increasing levels of protectionism and lack of dedicated institutions for promotion. දැන් මෙතන එක ප්‍රශ්නයක් තියෙනවා. විවිධ විදිවලින් මේක ජනතාව ඉදිරියට එනවා. කොයිතරම් දුරට දේශීය නිෂ්පාදනවලට අපි ආරක්ෂාව දෙනවද? කොයිතරම් දුරට මේවා පිටරටට යවලා ආදායම ලබා ගන්න සහාය දෙනවද? මේක සංකල්පීය ප්‍රශ්නයක්. මේකට අපි මූණ දෙන්න ඕනේ. දැන් චීනේ නැත්නම් ඉන්දියාව නැත්නම් යුරෝපය නැත්නම් ඇමරිකාව වගේ රටවල විශාල වෙළඳපොළක් තියෙනවා. අභ්‍යන්තර වෙළඳපොළක්. එතකොට ඒ වගේ රටවල් දැන් අපි දන්නවා මේ ට්‍රම්ප්ගේ එක ප්‍රතිපත්තියක් තමයි අපි නිෂ්පාදනය කරලා මේවා අපි අපේ රටේම විකුණ ගන්න පුළුවන්. චීනෙන් ගේන්න ඕනේ නැහැ. ජපානෙන් ගේන්න ඕනේ නැහැ. වියට්නාමෙන් ගේන්න ඕනේ නැහැ කියලා ඒගොල්ලෝ තර්ක කරනවා. ඉතින් ඒක ඒ රටත් පිළි අරගෙන තියෙනවා. නමුත් අපේ රටේ සුවිශේෂ ලක්ෂණය තමයි කුඩා වෙළඳපොළ. දේශීය වශයෙන් ඉහළ කර්මාන්තයකට අපිට යන්න බෑ. මොකද වෙළඳපොළ ඉතාම කුඩායි. කුඩා වෙළඳපොළක් තියෙනකොට යම් යම් කර්මාන්තවලට තම සංකීර්ණ නොවන කර්මාන්තවලට අපිට උදව් කරන්න පුළුවන්. නෑ කියන්නේ නැහැ. නමුත් අපි මේ රටට දැනෙන විදිහට අපේ ආර්ථිකය හදාගන්න විදිහට වෙළඳපොළකට යන්න ඕන නම් අනිවාර්යයෙන්ම අපි පිටස්තර ලෝකයේ වෙළඳපොළක් හොයන්න ඕනේ. ඒක අත්‍යවශ්‍යයි. ඒක තමයි පුංචි රටවල් වියට්නාමයේ වෙන්න පුළුවන්, සිංගප්පූරුව වෙන්න පුළුවන්, තායිලන්තය වෙන්න පුළුවන්. දැන් ලංකාව අපිට අනිවාර්යෙන් අපේ නිෂ්පාදන වලට ලොකු වෙළඳපොළවල් සොයාගෙන යන්න වෙනවා. ඒ අතින් අපිට වාසනාවන්තයි. එක පැත්තකින් ඉන්දියාව ලෝකයේ තියෙන විශාලතම වෙළඳපොළක් තියෙනවා. තව පැත්තෙන් චීනය අපේ ඉතා හිතවත් අපිත් එක්ක එකට වැඩ කරන්න කැමති විශාල වෙළඳපොළක් තියෙනවා. ඒ වගේම යුරෝපීය රටවල් එක්ක අපි දැන් ගනුදෙනු කරන්න හදනවා. ඉතින් ඇත්ත වශයෙන් අපිට ප්‍රශ්නයක් නැහැ. අපි හරියට අපේ ප්‍රතිපත්තිය හරියට සකස් කරගත්තොත් හොඳ වෙළඳපොළකට අපට යන්න පුළුවන්. දැන් ඒව අපිට පේන්න තියෙනවා. දැන් බලන්න අපේ ඇඟලුම් කර්මාන්තේ. ඇත්ත වශයෙන් අපි ආඩම්බර වෙන්න ඕනේ. කොයි රජයේ යටතේ මේක පටන් ගත්තත් ඇඟලුම් කර්මාන්තය තුලින් අපිට එක පැත්තකින් අද අපේ පිටරට සල්ලි ලංකාවට ගලාගෙන එන සල්ලි වලින් දෙවෙනි තැනට ඇවිල්ලා තියෙනවා ඇඟලුම් කර්මාන්තය. ඉස්සර පහරේ තිබුණේ. නමුත් දැන් මුලින්ම අපේ ගිහිලා පිටරට වැඩ කරන අය එවන සල්ලි, සංචාරක ව්‍යාපාරයෙන් එවන සල්ලි හා සමානව අපිට ප්‍රබලව ලැබෙන දෙයක් තමයි ඇඟලුම් කර්මාන්තයෙන් ඒ ලැබෙන ආදායම. ඒ නිසා අපිට පුළුවන් අද අපි ජාත්‍යන්තර කඩාවැටීමක් තියෙන වෙලාවෙත් අපේ ඇඟලුම් කර්මාන්තය සාර්ථකව කටයුතු කරලා තියෙනවා. පහුගිය වර්ෂේ ඊට ඉස්සර අවුරුද්දට වඩා ඒ වගේම ඊටත් ඉස්සර අර්බුදයට මුහුණ දෙන කාලයට වඩා අපේ ඇඟලුම් කර්මාන්තය ඉදිරියට ගිහිලා තියෙනවා. එහෙමනම් මේ අපේ නිෂ්පාදන ක්ෂේත්‍රය වැඩි දියුණු කරලා ඉදිරියට යන්න වැඩසටහනක් තමයි මේ රජයේ ක්‍රියාත්මක කරන්නේ. මොකද ඒ වැඩසටහන? අපි ආර්ථික කළමනා ආර්ථික zones ආර්ථික කලාප තුනක් හදනවා. පළවෙනි කලාපය තමයි හම්බන්තොට කලාපය. දැනටමත් චීනෙන් කර්මාන්ත ශාලා 150
හදන්න ඉඩම් ඉල්ලලා තියෙනවා. ඒ කර්මාන්ත ශාලා අයිතිකාරයන් එක්ක අපි සාකච්ඡා කරලා තියෙනවා. චොන්ගේ කියන නගරේ ගිහිල්ලා අපි කතා කරා, බේජින් නගරේ ගිහිල්ලා කතා කරා, ෂැන්හයි නගරේ කතා කරා, ගරු අගමැතිතුමා දැනුත් හොංකොං නගරේ කතා කරලා අපි ජනවාරි මාසේ ඉඳන් හම්බන්තොට ප්‍රදේශයේ අක්කර 15,000ක කර්මාන්ත පුරයක් හදනවා. කර්මාන්ත 150ක් අනිවාර්යෙන් ආරම්භ කරනවා. ඒ කර්මාන්තවල නිෂ්පාදනය තමයි අපි බලාපොරොත්තු වෙන්නේ. හම්බන්තොට තොටුපොළෙන්, නැව් තොටුපොළෙන් සහ ගුවන් තොටුපොළෙන් පිටරටවල් වලට යවන්න. ඒ වගේම තමයි කොළඹ මෙට්‍රොපොලිස්, ඒ කියන්නේ මහ කොළඹ සංවර්ධන කලාපය, විශේෂයෙන්ම මූල්‍ය සම්බන්ධතා මධ්‍යස්ථානයක් හැටියට ඒක. ඒ වගේම තිරිකුණාමලයේ වටේට. මොකද චීනෙන් අපි ඉගෙන ගත්ත පාඩම තමයි සංවර්ධන කලාප හදන්න ඕනේ තොටුපොළවල් තියෙන තැන. මොකද අපි නිෂ්පාදනය කරනදී පිටරට යවන්න විශාල මුදලක් යනවනම් බොහොම අමාරුයි තර්ගකාරී තත්වයකට යන්නේ. එහෙනම් අපි රටක් හැටියට හැම වෙලාවෙම දැනගන්න ඕනේ මේ cost of production. අපිට බාණ්ඩ නිෂ්පාදනය කරන මිල තර්ගකාරී මිලක් නොවේ නම් බොහොම අමාරුයි ඒ බාණ්ඩේ විකුණ ගන්න. දැන් අද අපේ තේ වලට වෙලා තියෙන එකයි, අපේ රබර් වලට වෙලා තියෙන එකයි. මොකද අපිත් එක තර්ග කරන අනිත් රටවල් අපට වඩා ලාභෙට ඒ බාණ්ඩ නිෂ්පාදනය කරනවා. එහෙනම් අපි පුළුවන් තරම් අපි බලන්න ඕනේ තර්ගකාරී තත්වයකට යන්න. දැන් මේකට තවත් අපිට ප්‍රශ්න තියෙනවා. මේ රටේ ආයෝජනය මෙතෙක් කල් බලපුවාම අපේ රටේ විදේශ ආයෝජනය මේ රටට 50%ක් දල වශයෙන් 50%ක් ඇවිල්ලා තියෙන යටිතල පහසුකම් සඳහා. ඒක අපි දන්නවා, ඒක හොඳ දෙයක් නෑ කියන්නේ නෑ, විචාරය කරන්න බෑ. ආයෝජනය කරලා තියෙනවා ගුවන් තොටුපළවල්, නැව් තොටුපළවල්, ගමනාගමනය, තෙල් පිරිපහදුවක්, ඒ වගේම නොරොච්චෝලේ, මේවට මුදල් යට කරලා තියෙනවා. නමුත් අපේ විදේශ විනිමය බලපුවම මේවා ඔක්කොම එන්නේ මේ රටට ඇවිල්ලා තියෙන්නේ 50%ක් ඒ යටිතල පහසුකම් වලට. වැරදක් කියනවා නෙමෙයි. නමුත් ඒ තුලින් අර අනිත් ක්ෂේත්‍රවලට ගලා ගිහිල්ලා නැහැ. දැන් ඒකට තමයි යන්න තියෙන්නේ. මොකද අපේ අලුත් සමීක්ෂණ යානය බලපුවාම මට පේනවා දැන් අපි ඒ සඳහා එන අවුරුද්දේ තමයි අපි 20,017 දුප්පත්කම නැති කිරීමේ වර්ෂයට සරකලා තියෙන්නේ. කොයිතරම් මේ යටිතල පහසුකම් කරත් ඒවා හොඳ දේවල්. නමුත් මේ රටේ 30%ක් දුප්පත්කම තියෙනවා. කුටුම්බ ආදායම හැටියට ගත්තාම, හවුස් හෝල්ඩ් ඉන්කම් එක හැටියට ගත්තාම 30%ක් මේ රටේ ජනතාව ඉතාම දුප්පත් තත්වයකට ඉන්නේ මේ දීර්ඝ කාලයක් පරිපාලනය කෙරුවට පස්සේ. එහෙනම් අපි එන අවුරුද්දේ ඉඳන් අපේ ආර්ථික උපාය මාර්ගයේ ගරු ජනාධිපතිතුමාගේ නියෝගයේ යටතේ ඒ 30%ට 15 මට්ටමේ ඉඳලා පසුගිය කාලේ අමතක වෙච්චි නායකීන්ට සියලු දෙනාටම අමතක වෙච්චි ඒ 30%ට
හොන්රබල් මිනිස්ටර් ප්ලීස් වයින්ඩ්
අපි බලාපොරොත්තු වෙනවා. මම අවසන් වෙන්න ඉස්සලා එක කතාවක්, එක වචනයක් කියන්න ඕනේ විශේෂයෙන් අර මහපොළ ගැන. මේ සභාවේ ඉන්නවා මන්ත්‍රීවරු, ඒ මහපොළ අරමුදල ඇති වුණේ කොහොමද කියලා මට හොඳට මතකයි. ලලිත් අතුලත් මොදලි ඇමතිතුමා ගිහිල්ලා කිව්වා ජයා ජයවර්ධන මැතිතුමාට, මටත් ලොතරැයියක් ආරම්භ කරන්න ඉඩ දෙන්නේ කියලා. මොකද එතුමාගේ වැඩ. එතකොට කිව්වා නෑ නෑ ඒක කරන්න බෑ ඔබතුමා, අපි මේ ජනාධිපති අරමුදලෙන් ඕනතරම් ලබා දෙන්නම්. ඒකට ඒ ලොතරැයිය ජනාධිපතිතුමා යටතේ, රජයේ යටතේ කරනවායි කියන ඒ ලොතරැයියේ නිර්මාතෘවරයා ආචාර්ය වික්‍රම වීරසූරි. එතුමා මගේ හොඳ මිත්‍රයෙක්. මම අවංකම කියන්න ඕනේ, අවුරුදු 50ක් මං අඳුරනවා. එතුමා ඉතාම අවංක, ඉතාම කාර්යශූර, මේ රටට කැපවෙච්චි මේ රටේ බුද්ධිමතෙක්. එහෙනම් එතුමා මේ මහපොළ ශිෂ්‍යත්වය හැදුවේ.
Thank you minister.
නිසා මම අවසාන වශයෙන් කියන්න ඕනේ මේ එතුමාගේ නම මහජනයාට පිළිගුණ කරන මේ විදිය කරන වැඩ නිසා උසාවියෙන් අපි කියන උසාවියට යන්න. උසාවියට ගිහින් තීරණය කරලා එතකොට වැරදි සාක්ෂි දීලා තියෙනවා නම්, වැරදි දීලා තියෙනවා නම් ඒගොල්ලන්ට අවුරුදු 10කට හිරබාරයට යන්න රණ්ඩු දාන්නයි කියලා තමයි අපි යෝජනා කරන්නේ.
Honorable Iran Vikramaratne, you have 7 minutes.
Oh, ස්තුතියි. සුනිල් හඳුනෙත්තේ මන්ත්‍රීතුමා කතා කරනකොට උදේ කැන්ඩි සිටි සෙන්ටර් එක ගැන කතා කළා, ණය ගැනීම ගැන. ඔව්, එක ණයක් ගත්තා රුපියල් මිලියන 200කට. ඒකේ ප්‍රාග්ධනය දැනට ගෙවන්න තියෙනවා රුපියල් මිලියන 149ක්. ඒ වගේම ඉන්ට්‍රෙස්ට් එක පොලිය 256යි. එතකොට මුළු ගණන පළවෙනි එකට රුපියල් මිලියන 439යි. ඒකේ මාජින් එක තියෙනවා තැන්පතුවක් හැටියට රුපියල් මිලියන 20ක. ඒ වගේම රුපියල් මිලියන 50ක් මේ මාසේ ලැබෙනවා. ඒ නිසා ඉතිරිය රුපියල් මිලියන 200 නැවත ලබා ගැනීමේ පිළිවෙතකට හපුතලේ ඉඩමක් ලබාගෙන ඒක නැවත ඒ ණය හදා ගන්නවා. දෙවෙනි ණයක් ගත්තා කැන්ඩි සිටි සෙන්ටර් එක රුපියල් මිලියන 150කට. ඒකේ කැපිටල් ප්‍රාග්ධන අවුත්සෑන්ග එක 116යි. පොලිය රුපියල් මිලියන 193යි. ඒක මුළු ගණන බැංකුවට දෙන්න ඕනේ රුපියල් මිලියන 335යි. ඒකට නඩු දැනටම ආරම්භ කරලා තියෙනවා. බැංකුව නඩු දාලා තියෙනවා කැන්ඩි සෙන්ටර් දෙකට විරුද්ධව. ඒ වගේම මහින්දානන්ද අලුත්ගමගේ මන්ත්‍රීතුමා කතා කරනකොට කිව්වා මිහින් ලංකා එක ගැන. මිහින් ලංකා එකේ දිගින් දිගටම ලාභ ලබලා තියෙනවා. රුපියල් බිලියන 12ක ලාභයක් ලබලා තියෙනවා අවුරුදු 9ක කාලයක් තුලදී. එතකොට ඉල්ලීමක් කළා මන්ත්‍රී සමහර අහගන්න. දැන් පිළිතුරු අහගන්න වෙලාව ඇවිල්ලා තියෙන්නේ. එතකොට තවත් මන්ත්‍රීවරුන් කිව්වා ඒ අයින් කරන අයට සාධාරණයක් ඇති වෙන්නට සේවකයන්ට ගෙවීම සඳහා.
ඔන්රබල් මෙම්බර් එක් වර්ෂ පොයින්ට් අවෝඩ්.
ඔබතුමා මගේ නම කිව්වා ගරු ඇමතුමා. මං ඇහුවේ අවසාන වසරේ මිහි ලංකා ලාභද පාඩුද කියන ගරු
ඇමතුමා.
ඔබතුමාගේ නම නෙමෙයි, ඔබතුමා අහපු ප්‍රශ්න වලට පිළිතුරු මේ දෙන්නේ අහගෙන ඉන්න හොඳට. එතකොට ඒ සේවකයන්ට සාධාරණයක් කරන්න අපි ඉල්ලීම කරලා තියෙනවා ශ්‍රී ලංකන් ගුවන් සේවයට. ඒ වගේම කතාවේ කිව්වා මිහින් ලංකා ගුවන් සේවය ඒකට බිස්නස් ප්ලෑන් එක වයබල් නැහැ, ෆයිනන්ෂල් සපෝට් එකක් නැහැ, ආසියාන්තරව ලීස් එකට අරගෙන තියෙන්නේ ඒ නිසා තමයි. ඉතින් ඒ ගුවන් සේවාවෙන් ඒ වුණ ගමන් ශ්‍රී ලංකන් ගුවන් සේවාව දිගින් දිගටම කරගෙන යනවා. ඊට අමතරව කිව්වා මාකටිං ප්ලෑන් එකක් තිබුණා කියලා ශ්‍රී ලංකා ගුවන් සේවයකට අලෙවි සැලැස්මක්. ඔව්, අලෙවි සැලැස්මක් තිබුණා. ඒ අලෙවි සැලැස්ම තිබුණේ යුරෝපයේ තරඟ කරන්න. යුරෝපයේ ඊකේ එකයි එක QR එකයි ඒක තරඟ කරලා මැද පෙරදිග ජයග්‍රහණය කරන්න. ඒක අපි විශ්වාස කරනවා කරන්න බැරි දෙයක් කියලා. විශාල ගුවන් සේවාවන් වලටවත් ඒ අය එක තරඟ කරලා යුරෝපයේ තියෙන ගුවන් සේවාවල් වලටවත් අලාභය පියවන්නට බෑ. ශ්‍රී ලංකා ගුවන් සේවාවේ අලාභය මේ අවුරුදු 10 තුලදී රුපියල් බිලියන 140යි. රුපියල් බිලියන 140යි. පොඩි ගණනක් නෙමෙයි විශාල ගණනක්. රුපියල් බිලියන මේ රටේ දරුවන්ගේ අධ්‍යාපනයට මේකෙන් තුනේ එකක්වත් වැයම් කරන්නේ නැහැ. එක ආයතනයකට මේ වැය කරන ප්‍රමාණය ගැන තමයි මෙතන සඳහන් කරලා තියෙන්නේ. මම දන්නේ ඔබතුමන්ලා මේ රාජ්‍ය විවසාය ගැන කොහොම හිතනවද කියලා. රාජ්‍ය විවසාය අලාභ ලබලා බදු ගෙවන ජනතාවට බදු පටවන්න නෙමෙයි යොව තියෙන්නේ. අපි මුළු ජනතාවම ගැන හිතන්නට ඕනේ. ඒ නිසා මේ සැලැස්ම ක්‍රියාත්මක කරන්නට බෑ. ඒ වගේම බදු ක්‍රමයට PIA එකට A330 ආසියාන්තරාලව තුනක් දීලා තියෙනවා. සංගවන්න දෙයක් නැහැ. ප්‍රසිද්ධයේ දීලා තියෙන්නේ ලාභ ලබන පදනමකට තමයි ඒ ගුවන් යාන්ත්‍ර දීලා තියෙන්නේ කියන එකත් සඳහන් කරන්නට අවශ්‍යයි මේ අවස්ථාවේදී. ඒ වගේම කිව්වා A350 ගුවන් යානාවල් ගත්තා, ඇයි ඒවා නැවත අවලංගු කරලා ඒවා නැවත බාර දෙන්නේ කියලා. ඒවා ගන්න තීරණය ගත්තේ හිටපු කතානායකතුමාගේ නිල නිවසේ තීරණය ගත්තේ. මම අහන්න කැමති මේවා මේ ප්‍රශ්න අහපු නිසා මේවා කියන්නේ. ඇහුවේ නැත්තම් මෙයාට පිළිතුරු දෙන්නෙත් නැහැ. ඔබතුමාල්ලා මේ වගේ ප්‍රශ්න අහන නිසා එදා මෙතන කතා කරන්න එනවා අයියලා මල්ලිලා ගැන. ඒක සාධාරණ නෑ මන්ත්‍රීතුමා. එහෙම කතා කරන්න එපා අයියලා මල්ලිලා ගැන. පිරිසුදු චරිතයක් තියෙන චරිත රත්වත්තය ගැන පුද්ගලෙක් එතුමා ඇවිල්ලා අගමැතිතුමාගේ උපදේශක සතයක්වත් ජනතාවගෙන් හොරගම් කරලා නැහැ. ඇත්ත කතා කරනකොට අහගෙන ඉන්න හොරගම් කරලා නැහැ සතයක්වත් එතුමාන්ලා. ඒ නිසා ඇත්ත කතා කරලා සේවය කරන මිනිස්සු වෙනුවෙන් අපි පෙනී සිටින්නට ඕනේ. ඔය කතාවල් කියන්න එපා. අහගන්න. ශමීන්ද්‍ර රාජපක්ෂ
ශමීන්ද්‍ර රාජපක්ෂ අගෝස්තු මාසයේ 27 වෙනිදා 2009 දී මේ ගුවන් සංස්ථාවේ කලමනාකාර මණ්ඩලයට පත් කරනු ලැබුවා. ඌ අස්සුනේ පෙබරවාරි මාසයේ 12 වෙනිදා 2015 දී ඌ අස්සුනා. ශමීන්ද්‍ර රාජපක්ෂගේ නෑකම් ගැන අපි මෙතන කියන්න ඕනේ නෑ. මේ අපිට කියන්න වුණා මේ දේවල්. ඔබතුමා අහපු ප්‍රශ්න නිසා මේවා කියන්න වුණා. එතකොට මේ A350 එක ගුවන් යානයක් ලීස් ක්‍රමයට ගන්නේ මාසයකට ගෙවන්න තියෙන ප්‍රමාණය ඩොලර් මිලියන 1.4යි ලක්ෂ 14යි. අද එක වෙළඳපොලෙන් ගන්න පුළුවන් ලක්ෂයක ලක්ෂ 10කට වැඩිය අඩුවෙන්. එතකොට අලාභයකට ලක්ෂ 5යි මාසයකට, අවුරුද්දකට ඩොලර් මිලියන 6යි, අවුරුදු 12කට ඩොලර් මිලියන 72යි. ඒ වගේ ගුවන් යහන්ත්‍රවල 8ක් කරන් තියෙන්නේ. ඔබතුමාන්ලා මෙවැනි වැරදි තීරණ ගත්ත නිසා තමයි අපිට මේක හදන්න වෙලා තියෙන්නේ. මේ වැරදි තීරණ ගත්ත නිසායි. ඉතින් එතකොට අහගෙන ඉන්න මන්ත්‍රීතුමා, අහගෙන ඉන්න ඔබතුමා ඒ වගේම කිව්වා මේවා වලට ඒ කලමනාකාරී මණ්ඩලයේ අනුමැතිය ලැබිලා නැහැ කියලා. අපි ඔබතුමා අහපු ප්‍රශ්නේ සාධාරණයි. මමත් ඒ ප්‍රශ්නේ ඇහුවා ඒ ගෙවීම කරන්න යන වෙලාවේදී. ඒ ගිවිසුම් ඒ අහස් යන්ත්‍රා තුළු වල ගිවිසුම අවලංගු කරන වෙලාවේදී මිලියන ඩොලර් මිනින අටු 98ක් ගෙවන්න තියෙනවා. මමත් ඒ ප්‍රශ්නේ ඇහුවා. මම ඒක ඇහුවා ඒ කලමනාකාරීත්ව මණ්ඩලේ තීරණය අරගෙන තියෙනවද කියලා. ඔව්, සාකච්ඡාවක් තිබිලා තියෙනවා, වෙන වෙන අදහස් තිබිලා තියෙනවා. නමුත් කලමනාකාර මණ්ඩලයේ අනුමැතිය 90යි ඒ දේ කරලා තියෙන්නේ. මෙතන සදහන් කරන්නට ඕනේ. නැත්නම් වැරදි අවබෝධයක් රටටම අපි එවනවා මෙහෙම එකක් ලැබුණේ නැහැ කියලා. ඉතින් මේ VIP කීට් එක ගැන අපේ සංදීප් මන්ත්‍රීතුමා කතා කරන ඔබතුමාලා කැහැගුවා. ඇත්ත කතාව එහෙම එකක් තිබුණා. අපි ඒක අවලංගු කළා. VIP කීට් එකක් මොකටද කාටවත්? මේ රටේ දේශපාලඥයන්ට යන්න පුළුවන්, සාමාන්‍ය මිනිස්සු යන පුටුවල ආසියාන්ත්‍රාවල යන්න පුළුවන්. අපිට මේව කතා කරන්න අයිතියක් තියෙනවා. ඇමතිතුමාවත් මමවත් ඔය ශ්‍රී ලංකා ගුවන් සේවාවේ එක ටිකට් පතක්වත් අරගෙන නැහැ. අපි ගන්නෙත් නැහැ. ඒ නිසා තමයි මේක කියන්න සිදු වෙලා තියෙන්නේ. ඉතින් කරුණා කරලා අනිත් මිනිස්සුන්ට කරුණා කරලා මඩ ගහන්න එපා කියලා ඉල්ලමින් මම වාඩි වෙනවා.
Thank you very much. ගෞරව සාල්ස් නිර්මලනාදන්.
நன்றி குழுக்களின் பிரதித்தவர்களே, இன்று வர்த்தக வாணிப அமைச்சு, அரச தொழில் முயற்சிகள் அபிவிருத்தி அமைச்சு, ஆரம்ப கைத்தொழில் அமைச்சு தொடர்பாக பேச கிடைத்ததற்கு நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். அதே நேரத்தில் வர்த்தக வாணிப அமைச்சு தொடர்பாக நீண்ட பிரச்சனைகள் இருந்தபோதும் இந்த வரவு செலவு திட்டத்தில் வடக்கு மக்களுடைய மனதை பாதித்த, குறிப்பாக மன்னார் மாவட்டத்தினுடைய மக்களை பாதித்த மிகப்பெரிய விடயமாக மாந்தை உப்பு கூட்டுத்தாபனம் தனியார் மயப்படுத்த வேண்டுமென்று நிதியமைச்சரால் முன்மொழியப்பட்டது. அந்த முன்மொழிவு உண்மையில் மன்னார் மாவட்ட மக்களுக்கும் அதேபோன்று ஆனரவு உப்பளமும் மாந்தை உப்பு கூட்டுத்தாபனத்துக்கிடையே வருகின்றது. அந்த ஆணையரவு கூட்டுத்தாபனமும் தனியார் மயப்படுத்த திட்டமிட்ட இந்த நிதியமைச்சரோ அல்லது வர்த்தக வாணிப அமைச்சரோ யாரென்று எங்களுக்கு தெரியாது. கடந்த மாதம் மன்னாரில் நடைபெற்ற மாவட்ட ஒருங்கிணைப்பு குழு கூட்டத்தில் கௌரவ வர்த்தக வாணிப அமைச்சர் மன்னார் உப்பளம் தனியார் மயமாக்கப்பட மாட்டாது என்று உறுதிமொழியை வழங்கியிருந்தார். அந்த உறுதிமொழியை மன்னார் மாவட்டத்தில் வழங்கியதற்கு அவருக்கு நன்றியை தெரிவித்துக் கொண்டு அந்த வடமாகாணத்தை பிரதிநிதிப்படுத்துகின்ற அந்த மாந்தை உப்பு கூட்டுத்தாபனத்தை தனியார் மயப்படுத்துகின்ற அந்த உறுதிமொழியை நிதியமைச்சர் தன்னுடைய நிதியமைச்சின் கீழ் 10ஆம் தேதி ஆற்றுகின்ற உரையில் அதை மீளப்பெற வேண்டும் என்று நிதியமைச்சருக்கும் வர்த்தக வாணிப அமைச்சருக்கும் நான் கோரிக்கையாக விடுகின்றேன். இந்த உப்பளம் ஆரம்ப காலத்தில் உற்பத்தியினை அரசாங்கத்தின் கீழ் கொண்டு வருவதற்காக 1938 ஆண்டு ஆரம்ப காலத்தில் சட்டம் இயற்றப்பட்டு அரச உப்பு திணைக்களங்களுக்கு கீழ் கொண்டுவரப்பட்டது. 1967 மார்கழி மாதம் ஸ்ரீலங்கா தேசிய உப்பு கூட்டுத்தாபனம் கைத்தொழில் அமைச்சின் கீழ் 1957 சட்டவிதி 19 அமைவாக ஆரம்பிக்கப்பட்டது. லங்கா உப்பு லிமிடெட் 1990 மார்கழி 31 அரசாங்கத்தின் வியாபார நிலைகளையும் பொதுமக்கள் கூட்டுத்தாபனங்களையும் பொதுமக்கள் கம்பெனியாக மாற்றும். 1987 சட்டவிதி இலக்கம் 23 அமைய உருவாக்கப்பட்டது. உப்பு கூட்டுத்தாபனத்தின் கீழ் இயங்கிய உப்பளங்கள் யாவும் புதிய கம்பெனி சட்டத்தின் கீழ் பாரப்படுத்தப்பட்டது. 1994 மேல் பிராந்திய 1997 தென் பிராந்திய உப்பளங்களும் லங்கா உப்பு கம்பெனியில் இருந்து பிரிந்து வெவ்வேறான அமைப்புகளாக இயங்கி இறுதியாக அவை அனைத்தும் 1982 கம்பெனி சட்டம் 17 கம்பெனிகளாக பதிவு செய்யப்பட்டது. இவற்றில் சேர்க்கப்படாத கைவிடப்பட்ட உப்பளங்களான ஆனைரவு, குறிஞ்சாத்தீவு, செம்மணி, கல்லுண்டாய், நிலாவளி, கும்புருப்பட்டி, மன்னார் என்பன்மையாகும். இவை அனைத்தையும் சேர்த்து கம்பெனியாக உருவாக்குவதற்கு இருந்த வேளை 2001 செப்டம்பர் மாதம் மாந்தை உப்பு கம்பெனி எனும் பெயரில் உருவாக்கப்பட்டது. லங்கா உப்பு லிமிட்டெடினால் 1990 ஜூன் மாதத்தில் இருந்து வடபிராந்திய உப்பளங்களின் உப்பு உற்பத்தியானது நடைபெற முடியாமல் தடைப்பட்டது. மன்னார் உப்பளமானது குறிப்பிட்ட வளங்களை கொண்டு அந்த நேரத்தில் இருந்த வளங்களை கொண்டு தொடர்ந்தும் அரசு அதிபரின் நிர்வாகத்தின் கீழ் 1997 தொடக்கம் இயங்கி வந்தது. அதன்பின் அரசாங்க அதிபரின் அதிக பொறுப்புகள் காரணமாக 2000 தொடக்கம் நிர்வாக பொறுப்பானது அரசாங்க அதிபரின் மேற்பார்வையின் கீழ் மன்னார் மாவட்ட மீனவர் கூட்டுறவு சங்கங்களின் சமாசத்திடம் ஒப்படைக்கப்பட்டது. 2001 அக்டோபர் மாதம் 1987 சட்டவிதி 17 வடபிராந்திய உப்பளங்கள் யாவும் ஒன்றிணைக்கப்பட்டு மாந்தை உப்பு லிமிடெட் என உருவாக்கப்பட்டு அதன் நிர்வாகத்தின் கீழ் மன்னார் உப்பளமும் மன்னார் மாவட்ட மீனவர் கூட்டுறவு சமாசத்தினால் அரசாங்க அதிபரின் அனுசரணையுடன் பாரப்படுத்தப்பட்டது. தற்போது கைத்தொழில் அமைச்சின் கீழ் நேரடியாக மாந்தை உப்பு லிமிடெட் கீழ் இயங்கி வருகிறது. மன்னார் உப்பளம் எந்த வகையிலும் இவ்வளவு 1938 முதல் பல்வேறு திணைக்களங்களுக்கு அந்த உப்பளம் இயங்கி வந்தாலும் எந்தொரு காலத்திலையும் அது லாபத்தை அடையாமல் விடவில்லை. எல்லா காலங்களிலும் எல்லா அரசு அதிபருக்கு இருக்கின்ற போதும் மன்னார் மாவட்ட மீனவர் கூட்டுறவு சங்க சமாசத்தின் கீழ் இயங்குகின்ற போதும் அதொரு லாபகரமான கம்பெனியாகவே இயங்கி வந்திருக்கிறது. குறிப்பாக கடந்த வருடங்களாக ஆக குறைந்தது 5 மில்லியன்களுக்கு மேல் வருட லாபம் எடுக்கின்ற ஒரு உப்பு கூட்டுத்தாப உப்பு உற்பத்தி நிலையமாக மன்னார் உப்பு தொழிற்சாலை இயங்கி வருகிறது. இந்த உப்பு உற்பத்தியை இந்த கூட்டுத்தாபனத்தை தனியார் மயப்படுத்த வேண்டும் என்ற அந்த வரவு செலவு திட்ட முன்மொழிவு மன்னார் மாவட்ட மக்களையும் அதேபோன்று வடமாகாணத்தை பிரதிநிதிப்படுத்துகின்ற அந்த உப்பளங்களையும் தனியார் மயப்படுத்தப்படுகின்ற போது அந்த மக்கள் மிகப்பெரிய ஒரு மன அழுத்தத்திலும் இருக்கின்றார்கள். கௌரவ வர்த்தக வாணிப அமைச்சர் நான் ஏற்கனவே குறிப்பிட்டிருந்தேன், நான் குறிப்பிடும் போது அவர் இல்லை. அந்த முன்மொழிவு நடைமுறைப்படுத்தப்பட மாட்டாது என்று மன்னார் மாவட்ட ஒருங்கிணைப்பு குழு கூட்டத்தில் தெரிவித்திருந்தார். அது போதுமானதாக இல்லை. இந்த 10 நிதியமைச்சினுடைய உரையில் கௌரவ நிதியமைச்சர் இந்த முன்மொழிவுகள் நீக்கப்பட்டது என்பதை கௌரவ அமைச்சரின் சிபார்சில் நிதியமைச்சர் உரையாற்ற வேண்டும் என்று நான் இந்த கோரிக்கையை வர்த்தக வாணிப அமைச்சரிடம் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அதேபோன்று இந்த உற்பத்தி உப்பு உற்பத்தி நிலையமானது இயற்கையாகவே அந்த உட்பு உற்பத்தியை உற்பத்தி செய்கின்ற ஒரு வளம் மிக்க பிரதேசமாக இந்த மன்னார் பெரிய கடை பிரதேசம் விளங்குகின்றது. இதை இதில் 1938 ஆண்டு முதல் மன்னார் மாவட்டத்தைச் சேர்ந்த தொழிலாளர்கள் பல குடும்பங்கள் இதை இந்த இதனுடைய தங்களுடைய வாழ்வாதாரத்தை இந்த உப்பு கூட்டு தாபனத்தின் மூலம் பெற்றிருக்கின்றார்கள். அந்த வகையில் அங்கு வேலை செய்கின்ற தொழிலாளர்களது நலன்களை கருதி இனி வேலை செய்யப் போகின்ற வருங்கால சமுதாயத்தினுடைய வாழ்வாதாரத்தை கருதி இதை தனியார் மயப்படுத்துவதை நிறுத்த வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன். அதே நேரத்தில் கௌரவ அமைச்சர் நான் நினைக்கின்றேன் அவர் கொழும்பில் தான் அதிகமாக இருக்கின்றார். அந்த உப்பளத்தில் நடக்கின்ற சில விடயங்களை அவருக்கு தெரியுமா என்று எனக்கு தெரியாது. பல விடயங்கள் நடந்தாலும் நேரம் போதாதமையால் நான் ஒரு விடயத்தை மட்டும் அவரிடம் தெரியப்படுத்தி இப்படியான குறைபாடுகள் அந்த உப்பளத்தில் இருக்கின்றதென்றதையும் நான் சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். நான் சில மாதங்களுக்கு முன்பு அந்த உப்பளத்துக்கு சென்றிருந்தேன். நேரடியாக போய் அங்குள்ள நிலவரங்களை நான் பார்த்தேன். எப்படி இந்த உப்பு உற்பத்தி ஆக்கப்படுகிறது, இந்த உற்பத்தி ஆக்கப்படுகின்ற உப்பு எப்படி சந்தைப்படுத்தப்படுகிறது என்ற விவரங்களை அறிந்தேன். அந்த உப்பு சந்தைப்படுத்துகின்ற விடயங்களிலும் பல குறைபாடுகள் இருக்கிறது. அதை மாவட்ட ஒருங்கிணைப்பு குழு கூட்டத்தில் நான் கதைத்திருந்தேன். இருந்தாலும் அங்கு நான் சென்றபோது அங்கு ஒரு நபர், அதாவது அவருடைய பெயர் முசீன், அவர் அந்த உப்பளத்தில் வேலை செய்கின்ற பணியால் நான் அங்கு சென்று அந்த அப்பொழுது அங்கு தவிசாளரும் இருந்தார் பொது முகாமையாளரும் இருந்தார். அப்போது நான் அவர்கள் இருவருடன் தான் எல்லாம் சென்று பார்த்துவிட்டு நான் இருவரிடமும் கேட்டேன், இங்கு வேலை செய்கின்ற முசீன் என்பவர் தற்போது எங்கே என்று கேட்டேன். அப்போது பொது முகாமையாளர் என்னிடம் குறிப்பிட்டிருந்தார், அவர் சகோதர சிங்கள இனத்தை சார்ந்தவர். அவர் குறிப்பிட்டிருந்தார், ஏயா அத்துகாண்டக்கியா அப்படி என்று என்னிடம் குறிப்பிட்டிருந்தார். நான் கேட்டேன், இந்த பிரதேசத்தை விட உங்களுக்கு வழியில் எங்கும் பிரிவுகள் இயங்குகின்றதா என்று நான் கேட்டேன். அப்போது அந்த பொது முகாமையாளர் குறிப்பிட்டிருந்தார், என்னை வேலையை விட்டு அனுப்புங்கள், நான் வேறெங்கும் போய் வேலை செய்கின்றேன் என்று குறிப்பிட்டிருந்தார். நான் குறிப்பிட்டிருந்தேன், உங்களை நான் குறித்து கேட்கவில்லை, இந்த வேலை செய்கின்ற நபர் எங்கே என்றுதான் நான் கேட்டேன் என்று கேட்டேன். அதற்கு அவர் தவிசாளரிடம் சொன்னார், நீங்கள் செய்கின்ற பிழைக்கு நான் மறுமொழி சொல்ல முடியாது, நீங்களே இதற்குரிய பதிலை சொல்லுங்கள் என்று தவிசாளரிடம் பொது முகாமலர் கேட்டார். அப்போது அவர் சொன்னார், அமைச்சருடைய அந்த நேரம் அவர் தவிசாளர் குறிப்பிடவில்லை, தவிசாளர் இங்கு இருக்கலாம், தவிசாளர் குறிப்பிடவில்லை. அவர் சொன்னார், வேறு விடயமாக வழியில் போயிட்டார் என்று சொன்னார். நான் சொன்னேன், அவர் எங்கு இருக்கின்றார் என்று எனக்கு தற்பொழுது தெரியும், அது தெரிந்தபடியால் தான் நான் உங்களிடம் கேட்கின்றேன் என்று சொன்னேன். நான் சொல்லி போட்டு வந்தேன், இந்த விடயத்தை நான் இனிமேல் கதைக்க மாட்டேன், ஆனால் இதற்கு பிறகு இந்த புலியை செய்யாதீர்கள் என்று கேட்டேன். ஆனால் அவர்கள் தொடர்ந்து அதை பிழையை செய்து கொண்டே இருக்கிறார்கள். கௌரவ அமைச்சர் அவர்களே, நீங்கள் இதை கவனிக்க வேண்டும். அங்கு ஒரு சிலர், உங்களுக்கு தெரியுமோ தெரியாதோ எனக்கு தெரியாது, அந்த உப்பு கூட்டு தாபனத்தில் சம்பளங்களை பெற்றுக்கொண்டு அவர்கள் தங்களுடைய வேற வேலைகளை செய்து கொண்டிருக்கிறார்கள். அதை அமைச்சருடைய கவனத்திற்கு நான் கொண்டு வருகின்றேன். நான் ஏன் இதை குறிப்பிடுகிறேன் என்று சொன்னால், இவ்வளவு ஒரு வேலைக்கும் மத்தியில், இவ்வளவு விண்வினயமாக்கப்படுகின்றதுக்கு மத்தியில், வருடாந்தம் 5 மில்லியன் கிட்டத்தட்ட 5 மில்லியன் ரூபாயை சுத்த லாபமாக பெறுகின்ற ஒரு கூட்டு தாபனத்தை தனியார் மயப்படுத்துவது என்பது அந்த மக்களையும் அந்த மாவட்டத்தையும் அதில் வேலை செய்கின்ற பணியாளர்களையும் எதிர்கால சந்ததியினரையும் நாங்கள் புறந்தள்ளிவிட்டு ஒரு சிந்தனைக்குள் வரும்போது அவர்கள் எல்லாம் விடுபடுகிறார்கள். ஆகவே இதை சரியாக செய்தால், சரியாக நிர்வகித்தால் இனிவரும் காலங்களில் அதிகமான வருமானங்களை ஈட்ட முடியும். மற்றது இது மன்னார் நகரப்பகுதிக்கு அண்மித்த பிரதேசத்தில் இருக்கிறது. ஆகையால் இது மன்னார் மாவட்டத்திற்கு மிகப்பெரிய ஒரு வளம், இறைவனால் கொடுக்கப்பட்ட ஒரு வளம். அந்த வளத்தை தங்களுடைய அமைச்சு நடத்தி கொண்டிருக்கிறது. தொடர்ந்து நீங்கள் உங்களுடைய அமைச்சில் சரியாக செய்யுங்கள், அதற்கு எங்களுடைய ஆதரவை தருகின்றோம். ஆனால் தனியார் மயப்படுத்துகின்ற அந்த முன்மொழிவு உங்களுடைய சிபார்சில் அது நீக்கப்பட வேண்டும் என்பதை தெரிவித்துக் கொண்டு அரச
அவரும் மன்னார் மாவட்டத்தை சார்ந்தவர்.
ஓ, அமைச்சரும் மன்னார் மாவட்டத்தை சார்ந்த. ஆரம்ப கைத்தொழில் அமைச்சு அமைச்சர் அவர்களை நான் ஒரு சில விடயங்கள் கேட்க விரும்புகின்றேன். நேரம் போதாமையால் வர்த்தக வாணிப அமைச்சருடைய இந்த உப்பளம் அவர் முயற்சி எடுத்து அதை நிப்பாட்டுவார். ஏனென்றால் அவரும் மன்னார் மாவட்டத்தைச் சேர்ந்தவர். அவருக்கும் அதனுடைய அழுத்தங்கள் வந்திருக்கும் என்று நான் நினைக்கின்றேன். அவர் அதை செய்வார் என்று நான் நம்பி ஆரம்ப கைத்தொழில் அமைச்சர் தற்பொழுது அமைச்சர் இல்லை, பிரதி அமைச்சர் இருக்கின்றாரோ தெரியல. ஆனால் ஆரம்ப கைத்தொழில் அமைச்சரிடம் ஒரு கோரிக்கையையும் வேதனையையும் தெரிவிக்க வேண்டும். ஆரம்ப கைத்தொழில் என்பது மக்களுடைய வாழ்வாதாரத்தை உயர்த்துகின்ற, வறிய மக்களுக்கு ஆறுதல் அளிக்கின்ற, வறிய மக்களுடைய ஒன்றிணைந்த வேலையாக அவர்களை உருவாக்கி அதன் மூலம் உருவாக்குகின்றதற்காகத்தான் ஆரம்ப கைத்தொழில் அமைச்சு உருவாக்கப்பட்டிருக்கிறது. ஆனால் உண்மையில் இந்த 9 மாகாணங்களில் வடக்கு மாகாணத்தில் ஆரம்ப கைத்தொழில் அமைச்சு கடந்த 2016 ஆண்டு என்ன வேலையை செய்ததென்பதை நான் கௌரவ அமைச்சரிடம் கேட்க விரும்புகின்றேன். அந்த 2016 ஆண்டு நீங்க என்ன வேலை செய்தீர்கள், 2017 ஆண்டு உங்களுடைய முன்மொழிவில் வடக்கு மாகாணத்திற்கு உங்களுடைய ஆரம்ப கைத்தொழில் அமைச்சினூடாக எத்தனை மில்லியன் ரூபாய்களை முதலீடு செய்து மக்களுக்கு கொடுத்து அந்த மக்களுடைய வாழ்வாதாரத்தை மேம்படுத்த போகின்றீர்கள் என்று நான் கேட்டுக்கொள்கின்றேன். ஏனென்று சொன்னால் 9 மாகாணங்களிலும் அதிகமான விதவைகளை கொண்ட, அதிகமான அங்கவீனர்களை கொண்ட மாவட்டமாக, மன்னிக்க வேண்டும், மாகாணமாக வடக்கு மாகாணம் இருக்கின்றது. வடக்கு மாகாணத்தில் 60,757 விதவைகளும், 8,830 கைவிடப்பட்ட பெண்களும், 19,724 அங்கவீனர்களும், 1,514 அநாதை குழந்தைகளும் உள்ளடங்களாக 9 மாகாணங்களில் நான் மீண்டும் குறிப்பிடுகின்றேன், நான் முன்பு குறிப்பிட்ட போது நீங்கள் இருக்கவில்லை. தங்களுடைய அமைச்சின் கீழ் ஆரம்ப கைத்தொழில் அமைச்சு ஒப்படைக்கப்பட்டிருக்கிறது. தங்களுடைய எங்களுடைய வடக்கு பிரதேசத்தில் கடந்த 2016 ஆண்டு தங்களால் எடுக்கப்பட்ட முயற்சிகளையும், 2017 ஆண்டு நீங்கள் எடுக்க இருக்கின்ற முயற்சிகளையும் இன்று சபையில் தெரிவித்தால் நல்லம் என்பதை நான் தெரிவித்துக் கொள்கின்றேன். ஏனென்று சொன்னால் 9 மாகாணங்களிலும் அதிகமான விதவைகளை கொண்ட, அதிகமான அங்கவீனர்களை கொண்ட மாகாணமாக வடக்கு மாகாணம் இருக்கின்றது. அங்கு உண்மையில் அங்கவீனர்களுக்குரிய வாழ்வாதாரத்தை மேம்படுத்துவதற்கு உங்களுடைய ஆரம்ப கைத்தொழில் அமைச்சு உதவி செய்ய வேண்டும். அதே போல நான் ஏற்கனவே குறிப்பிட்டிருந்தேன், மீண்டும் குறிப்பிடுகின்றேன், 60,757 விதவைகள் அங்கு இருக்கிறார்கள், 8,830 கைவிடப்பட்ட பெண்கள் இருக்கிறார்கள், 19,724 அங்கவீனர்கள் இருக்கிறார்கள். 1514 அனாதை குழந்தைகள் இருக்கிறார்கள். எந்த மாகாணத்திலும் இப்படியான ஒரு எண்ணிக்கையில் இப்படி பாதிக்கப்பட்ட மக்கள் இருக்கவில்லை. ஆகவே உங்களுடைய அந்த ஆரம்ப கைத்தொழில் அமைச்சினுடைய கூடுதலான நிதியை நீங்கள் வடக்கில் செய்வதுதான் அது தார்மீக கடமையாக இருக்கும் என்று நான் நினைக்கின்றேன். உங்களுடைய இந்த அங்கவினர்களுக்குரிய ஆரம்ப கைத்தொழில் எப்படி அமைக வேண்டும் என்று தும்பி தொழிற்சாலையோ அல்லது அவர்களுக்குரிய தையல் பயிற்சி தொழிற்சாலை
முடிக்க வேண்டும்.
ඇතරමා ගරු මන්ත්‍රීතුමා ඉසලකෝ ප්‍රාථමික කර්මාන්ත ඇමතුමා නැහැ කියලා ඇතර ඔබතුමාගේ කතාව මම කාමරේ ඉඳන් අහගෙන හිටියේ. ඒකයි මම මේ අවස්ථාවේ ආවේ. විශේෂයෙන්ම කියනවා උතුරු පළාතට විශේෂ අවධානයක් යොමු කරලා තිනවා අපේ සැලසුම් වල. ඔබතුමා අය කියන ඒක බලලා තිනවා අපි කිලිනොච්චි වල වෙනම අපේ මේ ඒ ලෝක බැංකු ව්‍යාපෘතිය තුලින් කිලිනොච්චි වල අපි ඔෆිස් එකකුත් දානවා. ඒ ගැන විශේෂ අවධානයක් යොමු කරලා මං හිතනවා වැඩිම රැකියා ප්‍රමාණයක් එන්නේ උතුරු නැගෙනහිර පළාතේ කියන එක විශේෂයෙන්ම කියන්න ඕනේ.
நன்றி கௌரவ அமைச்சர் அவர்களே, நான் குறிப்பிட்டது உங்களை தற்பொழுது இல்லை என்று நீங்கள் இப்படியான பதில் அளிப்பதற்கு இருக்க வேண்டும் நீங்கள் இப்படியான பதில் அளிப்பதற்கு நீங்கள் இந்த ஆசனத்தில் இருந்தால்தான் பதில் அளிக்க முடியும். நீங்கள் கேட்டுக்கொண்டிருக்க நீங்கள் விளங்கிக் கொள்ள முடியும். ஆனால் உங்களுடைய பதிலை எங்களுடைய மக்கள் எதிர்பார்த்துக் கொண்டிருக்கிறார்கள். எங்களுடைய மக்கள் வாழ்வாதார ரீதியில் எங்களுடைய மக்கள் எதிர்பார்த்துக் கொண்டிருக்கிறார்கள். கௌரவ அமைச்சர் அவர்களே, இந்த இதில் ஒரு மிக முக்கியமான வேதனையான விடயம், இந்த முன்மொழிவுகளில் எந்த ஒரு முன்மொழிவும் முல்லைத்தீவு மாவட்டம் என்று குறிப்பிட்டு வரவில்லை. மன்னார் மாவட்டம் குறிப்பிடப்பட்டிருக்கிறது. அது ஏதோ அரசியல் காரணமோ தெரியாது. எந்த ஒரு காரணத்திற்காகவும் யுத்தத்தால் முற்றுமுழுதாக பாதிக்கப்பட்ட முல்லைத்தீவு மாவட்டம் அந்த வரவு செலவு திட்டத்தில் எந்த உரையிலும் முல்லைத்தீவு என்ற சொல் கூட வரவில்லை என்பதை மன வருத்தத்துடன் தெரிவித்து அமர்கிறேன். நன்றி.
நன்றி.